એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા જર્મન ફિલોસોફરની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ. એમણે જીવનની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવાની હિંમત કરી. આર્થર શોપેનહોવર.
હા, અને આપણી આજની વાતચીતનો આધાર છે ધી એસેન્શિયલ શોપનહોવર.
બરાબર, જે વુલ્ફગેંગ શિર્માકરે સંપાદિત કરેલો સંગ્રહ છે.
અને આ કંઈ ખાલી ઇતિહાસની વાત નથી હો. શોપનહોવરના વિચારો ભલે ને લગભગ 200 વર્ષ જૂના હોય, પણ ઈચ્છા, પીડા, સુખની શોધ, કળાનું મહત્વ, કરુણા, આ બધું આજે પણ એટલું જ, કદાચ વધારે પ્રસ્તુત છે.
સાચી વાત છે. આપણી આસપાસની જે દોડધામ છે, અસંતોષ છે, અર્થની શોધ છે, એ બધા વચ્ચે એમના વિચારો જાણે અરીસો ધરે છે.
બિલકુલ, કદાચ થોડું અસ્વસ્થ કરે એવા વિચારો છે, પણ વિચારવા મજબૂર તો ચોક્કસ કરે.
તો શોપનહોવર 19મી સદીના જર્મન વિચારક, એમના પર કાંટ અને ભારતીય ઉપનિષદોનો પણ પ્રભાવ હતો એમને.
હા, ઘણો ઊંડો પ્રભાવ હતો. પણ આ સંગ્રહના જે સંપાદક છે, વુલ્ફગેંગ શર્માકર,
હા, એમના વિશે થોડું કહો ને, એમનું શું યોગદાન છે આમાં?
શિર્માકર ઓતે પણ એક અગત્યના સમકાલીન ફિલોસોફર છે. એમની ખાસિયત એ છે કે એ માત્ર શોપનહોવરના ઊંડા અભ્યાસુ જ નથી,
ઓકે,
પણ સાથે સાથે મીડિયા, ટેકનોલોજી જેવા આજના વિષયોમાં પણ એમની ગજબની પકડ છે.
અચ્છા, એટલે જૂના વિચારોને નવા સંદર્ભમાં મૂકી શકે છે.
બરાબર, એટલે જે શોપનહોવરને ખાલી એક ઇતિહાસના પાત્ર તરીકે નહીં, પણ આપણી 21મી સદી માટે પણ સુસંગત એક જીવંત વિચારક તરીકે રજૂ કરી શક્યા છે. એમનો પ્રયાસ જ એ છે.
સરસ, ભૂતકાળના ફિલોસોફરને વર્તમાન સાથે જોડવાની કોશિશ. હવે આ પુસ્તક પર આવીએ, ધ એસેન્શિયલ શોપનહોવર. આનો મુખ્ય હેતુ શું છે?
શોપનહોવરનું જે મુખ્ય પુસ્તક છે, ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝેન્ટેશન, એ ઘણું મોટું અને, સાચું કહું તો, થોડું અઘરું પણ છે.
હા, મેં સાંભળ્યું છે.
તો શિર્માકરનો ઉદ્દેશ્ય છે કે શોપનહોવરના જે મુખ્ય વિચારો છે, તત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, જીવન જીવવાની કળા, આ બધાનો જે સાર છે, જે નિચોડ છે,
એ સરળ ભાષામાં વાચક સુધી પહોંચે.
બિલકુલ, એકદમ સુલભ રીતે. જાણે શોપનહોવરની વિચારયાત્રાની એક ગાઈડેડ ટૂર જેવું આ પુસ્તક છે.
અને આ ટૂર કોના માટે છે?
ખાલી ફિલોસોફીના જાણકાર લોકો માટે?
ના ના, જરાય નહીં. ફિલોસોફીના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ, પણ કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ જે જીવનના મોટા પ્રશ્નો વિશે વિચારવા માંગે છે,
હા,
જે સુખ દુઃખના ચક્રને સમજવા માંગે છે, અને જે કદાચ પેલી પ્રચલિત સહેલી આશાવાદની વાતો પર સવાલ ઉઠાવવા તૈયાર છે, એમના માટે આ પુસ્તક એક ઉત્તમ શરૂઆત છે.
અને આ પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે? શોપનહોવરની ફિલોસોફીની મુખ્ય રૂપરેખા શું છે?
પુસ્તકની શરૂઆત થાય છે શોપનહોવરના પાયાના વિચારથી, કે આ જગત આપણું પ્રતિનિધિત્વ છે, આપણું રિપ્રેઝેન્ટેશન, અને એની પાછળ એક અંધ ઈચ્છાશક્તિ એટલે કે વિલ કામ કરી રહી છે. આ સમજ્યા પછી પુસ્તક આગળ વધે છે. અને એ શું બતાવે છે? એ બતાવે છે કે આ મૂળ વિચારના પરિણામો શું છે, જેમ કે કળા કઈ રીતે આપણને થોડી વાર માટે મુક્તિ આપે છે,
ઓકે,
કરુણા કઈ રીતે નૈતિકતાનો આધાર બને છે, અને છેલ્લે પીડામાંથી છૂટવાનો કાયમી માર્ગ શોપનહોવર ક્યાં જુએ છે, એમાં પશ્ચિમી અને પૂર્વીય દર્શનનો બહુ જ રસપ્રદ મેળ જોવા મળે છે.
રસપ્રદ. ચાલો ત્યારે આ વિચારયાત્રા શરૂ કરીએ. સૌથી પહેલો અને પાયાનો વિચાર, જગત મારું પ્રતિનિધિત્વ છે. આનો સરળ અર્થ શું થાય?
શોપનહોવર એમ કહે છે કે આપણે જે દુનિયા અનુભવીએ છીએ, આ રંગો, આકારો, અવાજો, બધું જ, એ ખરેખર આપણા મનની જ રચના છે.
એટલે બહાણ જે છે એ ખરેખર કેવું છે એ આપણે જાણી જ ના શકીએ.
બરાબર, વાસ્તવિક દુનિયા જેવી છે તેવી, ધ થિંગ ઇન ઇટસેલ્ફ, એ આપણા અનુભવની બહાર છે. આપણો બધો અનુભવ આપણા મનના ફિલ્ટરમાંથી પસાર થાય છે. અને એ ફિલ્ટર કયું?
કયું?
સ્થળ, સમય અને કારણ કાર્યનો નિયમ, જેને શોપનહોવર પ્રિન્સિપલ ઓફ સફિશિયન્ટ રીઝન કહે છે. મૂળ વાત એ કે આપણું મન જ વાસ્તવિકતાને આકાર આપે છે, આપણે ફક્ત એના દેખાવને જ જાણીએ છીએ.
તો એનો મતલબ એમ થયો કે આપણી બહારની દુનિયા એક પ્રકારનું મૃગજળ જેવું. તો પછી સાચું શું છે? પેલી ઈચ્છાશક્તિ એટલે શું?
હા, એ ઈચ્છાશક્તિ જ શોપનહોવરના મતે વાસ્તવિકતાનું મૂળ તત્વ છે, પેલું વસ્તુ પોતે. પણ અહીં એ સમજવું ખાસ જરૂરી છે કે આ કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી કે ભગવાનની ઈચ્છા જેવી કોઈ સભાન વસ્તુ નથી.
તો પછી શું છે?
શોપનહોરની ઈચ્છાશક્તિ એક અંધ, અતાર્કિક, ક્યારેય સંતોષ ન પામનારી, સતત મથતી રહેતી એક મૂળભૂત જીવન ઉર્જા છે. એમ સમજો કે આખા બ્રહ્માંડમાં.
હા,
પથ્થર નીચે પડે, એમાં છોડ સૂરજ તરફ ઉગે, એમાં પ્રાણીઓની વૃત્તિઓમાં અને આપણી પોતાની ઈચ્છાઓમાં, બધે જ આ એક જ ઈચ્છાશક્તિ કામ કરી રહી છે.
અને આપણે એનો અનુભવ કઈ રીતે કરીએ?
આપણા શરીર દ્વારા. આપણી ભૂખ, તરસ, આપણી જાતીય વૃત્તિ, ગુસ્સો, પ્રેમ, આ બધું શું છે? આપણી અંદર રહેલી એ મૂળભૂત ઈચ્છાશક્તિની જ અભિવ્યક્તિ છે.
એટલે આપણું શરીર જ એનું પ્રગટ સ્વરૂપ છે.
બિલકુલ. અને સૌથી અગત્યની વાત, આ ઈચ્છાશક્તિનો સ્વભાવ જ અતૃપ્ત રહેવાનો છે. એ ક્યારેય પૂરી રીતે સંતોષાતી નથી.
બાપરે, જો આ ઈચ્છાશક્તિ જ મૂળ વાસ્તવિકતા હોય અને તે કાયમ અતૃપ્ત જ રહેવાની હોય તો એનો સીધો અર્થ એ થયો કે જીવનમાં પીડા અનિવાર્ય છે. આ તો બહુ નિરાશાવાદી વાત ન થઈ?
નિરાશાવાદી લાગે, ચોક્કસ લાગે, પણ શોપનહોર માટે આ ભાવનાત્મક વાત નથી, આ તાર્કિક નિષ્કર્ષ છે. જુઓ, ઈચ્છા એટલે શું? કોઈ વસ્તુની કમી અનુભવવી.
હા, જે પોતે થોડું દુઃખદાયક છે.
બરાબર. અને ઈચ્છા પૂરી થાય તો ક્ષણભર માટે રાહત મળે, પણ પછી તરત શું આવે?
કાં તો કંટાળો આવે અથવા નવી ઈચ્છા જાગે.
બસ. એટલે શોપનહોર કહે છે કે જીવન પીડા અને કંટાળા વચ્ચે ઝોલા ખાતા લોલક જેવું છે, પણ એનો મતલબ એ નથી કે કોઈ રાહત જ નથી. થોબો.
ઓ, સારું, રાહત છે. ક્યાંથી મળે છે?
શોપનહોર એક અસ્થાયી પણ બહુ મહત્વની રાહતનો રસ્તો બતાવે છે, અને એ છે કળા અને સૌંદર્યના અનુભવમાં.
કળામાં કઈ રીતે?
સામાન્ય રીતે શું થાય છે, આપણી જે બુદ્ધિ છે, આપણું જે મન છે, એ પેલી ઈચ્છાશક્તિનું ગુલામ બનીને કામ કરે છે.
એટલે
આપણે દુનિયાને આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓના ચશ્માથી જ જોઈએ છીએ. આ મારા માટે શું કામનું છે? શું મને આ ગમશે? આનાથી મને શું ફાયદો?
હા, બરાબર. મોટા ભાગે આપણે એમ જ વિચારતા હોઈએ છીએ.
પણ જ્યારે આપણે કોઈ કળાનો અનુભવ કરીએ, માનો કે સુંદર સંગીત સાંભળીએ, કોઈ ચિત્ર જોઈએ, કે પછી કુદરતમાં ખોવાઈ જઈએ.
હા, સૂર્યાસ્ત જોતી વખતે જેમ થાય છે એમ.
બિલકુલ. જો આપણે ખરેખર અનુભવમાં ડૂબી જઈએ તો એ ક્ષણોમાં આપણી બુદ્ધિ, આપણું મન, આપણી વ્યક્તિગત ઈચ્છાઓની સેવામાંથી મુક્ત થઈ જાય છે. ક્ષણભર માટે
આપણે હું અને મારું ભૂલી જઈએ છીએ.
હા, આપણે વસ્તુને એની ઉપયોગિતાથી પર થઈને એના શુદ્ધ સ્વરૂપમાં જોઈએ છીએ. શોપનહોર કહે છે કે ત્યારે આપણે શુદ્ધ ઈચ્છારહિત જ્ઞાનનો વિષય બની જઈએ છીએ. આપણે કોઈ એક સ્પેસિફિક વૃક્ષને નહીં, પણ વૃક્ષ હોવાનો જે સાર્વત્રિક વિચાર છે, જે પ્લેટોનિક આઈડિયા છે, એનું ચિંતન કરીએ છીએ.
એટલે એ ક્ષણોમાં આપણે પેલી અંધ, સતત દોડાવતી ઈચ્છાશક્તિની પકડમાંથી થોડી વાર માટે છટકી જઈએ છીએ.
બરાબર સમજ્યા. એ ક્ષણભંગુર મુક્તિ છે, પીડામાંથી અસ્થાયી રાહત. અને એટલે જ કદાચ આપણને કળા, સંગીત અને પ્રકૃતિ આટલા બધા શાંતિદાયક લાગે છે. શોપનહોર તો કળાઓનું આખું વર્ગીકરણ પણ આપે છે, એમાં એ સંગીતને સૌથી ઊંચું સ્થાન આપે છે.
કેમ?
કારણ કે સંગીત કોઈ મૂર્ત સ્વરૂપ વગર સીધે સીધું ઈચ્છાશક્તિનું જ પ્રતિબિંબ પાડે છે, એના ભાવનું. ખેર, આ એક વ્યવહારુ વાત પણ છે. જ્યારે જીવન બહુ ભારે લાગે, થોડો સમય સારી કળા કે પ્રકૃતિ સાથે વિતાવવો એ ખરેખર રાહત આપી શકે છે.
આ તો થઈ અસ્થાયી રાહતની વાત, ક્ષણિક મુક્તિ. પણ શું શોપનહોર નૈતિકતા વિશે અને કદાચ કાયમી શાંતિ માટે કોઈ માર્ગ સૂચવે છે? કારણ કે જો આપણે બધા પેલી એક જ અંધ ઈચ્છાશક્તિના ખેલકૂદ હોઈએ તો પછી સારું ખરાબ જેવું કંઈ હોય?
સારો સવાલ છે. શોપનહોરના મતે મોટાભાગની જે બુરાઈ છે, જે ક્રૂરતા છે,
હા,
એનું મૂળ એ ભ્રમણામાં છે કે હું બીજાઓથી સાવ અલગ છું. વ્યક્તિ જ્યારે આ અહંકારમાં, આ ઇગોઇઝમમાં જીવે છે, ત્યારે તે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે બીજાને પીડા પહોંચાડતા પણ અચકાતો નથી. આને તેઓ ઈચ્છાશક્તિનું સમર્થન કહે છે, એફર્મેશન ઓફ ધ વિલ.
તો પછી નૈતિકતા ક્યાંથી આવે? સારું વર્તન ક્યાંથી આવે?
નૈતિકતાનો પાયો શોપનહોર કરુણામાં જુએ છે, કમ્પેશન. પણ એમની કરુણાની વ્યાખ્યા થોડી જુદી છે. એક ખાલી ભાવનાત્મક દયા નથી.
તો શું છે?
એક ઊંડી તાત્વિક સમજ છે, મેટાફિઝિકલ ઇનસાઇટ. જ્યારે આપણે બીજા કોઈ જીવને પીડાતા જોઈએ છીએ,
હા,
ત્યારે કરુણા દ્વારા આપણે શું ઓળખીએ છીએ? કે એની અંદર પણ એ જ મૂળભૂત ઈચ્છાશક્તિ તરફડી રહી છે જે આપણી અંદર તરફડે છે. આપણને એની પીડા એટલા માટે અનુભવાય છે કારણ કે મૂળભૂત સ્તરે એ અને આપણે એક જ છીએ.
અરે વાહ, આ તો પેલો ઉપનિષદનો વિચાર થયો, તત વેમ અસી, તે તું છે.
બિલકુલ. શોપનહાર પર ભારતીય દર્શનનો, ખાસ કરીને ઉપનિષદ અને બૌદ્ધ ધર્મનો બહુ ઊંડો પ્રભાવ હતો. અને આ સમજ કે બીજાની પીડા એ મારી જ પીડાનું બીજું રૂપ છે, એ અહંકારની જે દિવાલો છે એને તોડી નાખે છે.
અને એમાંથી શું જન્મે?
એમાંથી જ સાચો ન્યાય, એટલે કે બીજાને નુકસાન ન પહોંચાડવું, અને સાચી દયા, એટલે કે બીજાને સક્રિય રીતે મદદ કરવી, જન્મે છે. આજના સમયમાં જ્યારે આપણે કેટલી સહેલાઈથી લોકોને બીજા ગણી લઈએ છીએ, ત્યારે આ કરુણાનો વિચાર કેટલો શક્તિશાળી છે એ આપણને આપણી સહિયારી માનવતા અને સહિયારી પીડા યાદ અપાવે છે.
પણ શું આ કરુણા આપણને પીડામાંથી કાયમી મુક્તિ અપાવી શકે?
શોપનહારના મતે કરુણા એ નૈતિક જીવનની ટોચ છે, શિખર છે, પણ અંતિમ મુક્તિ માટે, કાયમી શાંતિ માટે એ પૂરતી નથી.
તો પછી શું જોઈએ?
એમના મતે કાયમી શાંતિ માટે તો પેલી જીવવાની ઈચ્છાશક્તિનો જ સંપૂર્ણ નિષેધ કરવો પડે, ડિનાયલ ઓફ ધ વિલ ટુ લિવ. અને આ માર્ગ છે સંન્યાસનો, એસેટિસિઝમ.
સંન્યાસ એટલે બધું છોડી દેવું, દુનિયાદારી. પણ એ વ્યવહારુ જીવનમાં કેટલું શક્ય છે? અને શું આ આત્મહત્યા જેવું નથી?
ના, શોપનહાઉર આ બાબતે બહુ સ્પષ્ટ છે. આ આત્મહત્યા નથી. આત્મહત્યા તો હજુ પણ પેલી ઈચ્છાશક્તિનો જ એક ઉગ્ર આવિષ્કાર છે.
કઈ રીતે?
કારણ કે આત્મહત્યા કરનાર વ્યક્તિ જીવનથી નથી ભાગતો, એ જીવનની પીડાદાયક પરિસ્થિતિઓથી ભાગે છે. એને હજુ જીવવું છે, પણ એ જેવું જીવવા માંગે છે એવું જીવી નથી શકતો. જ્યારે સંન્યાસ શું છે?
શું છે?
એ ઈચ્છાશક્તિને જ મૂળમાંથી શાંત પાડવાનો, એને જ ઓલવી નાખવાનો સભાન પ્રયાસ છે. વ્યક્તિ જાણી જોઈને જીવન સાથે બાંધતી જે ઈચ્છાઓ છે, ખાસ કરીને જાતીય ઈચ્છા, જે શોપનહાઉર સૌથી પ્રબળ માને છે, સંપત્તિ, સત્તા, સુખની લાલસા, એનો ત્યાગ કરે છે.
આ તો બહુ કઠિન માર્ગ લાગે છે.
ખૂબ કઠિન. અને શોપનહાઉર પોતે પણ સ્વીકારે છે કે બહુ ઓછા લોકો આ માર્ગે જઈ શકે છે. પણ એમના મતે આ જ અંતિમ શાંતિ, નિર્વાણ જેવી સ્થિતિ તરફ લઈ જાય છે, જ્યાં ઈચ્છાની જ્યોત પૂરી રીતે બુજાઈ જાય છે. અલબત્ત આપણા જેવા સામાન્ય લોકો માટે કદાચ આમાંથી પ્રેરણા લઈને ઈચ્છાઓ પર થોડો કાબૂ મેળવવો, જરૂરિયાતો ઓછી કરવી, એ પણ શાંતિ તરફનું એક નાનું પગલું ગણી શકાય.
ભલે સંપૂર્ણ સંન્યાસ આપણા માટે શક્ય ન હોય, પણ શોપનહાઉર રોજબરોજના જીવનને થોડું ઓછું પીડાદાયક બનાવવા માટે કોઈ વ્યવહારુ સલાહ આપે છે? એમના જે પાછળના લખાણો છે, પેરેરગા એન્ડ પેરાલિપોમેના, એમાંથી કંઈક?
હા હા, બિલકુલ. એમાં તો ઘણી બધી કિંમતી વ્યવહારુ સલાહો છે, જીવન જીવવાની કળા પરના સૂત્રો કહી શકાય.
જેમ કે?
જેમ કે તેઓ કહે છે કે આપણી ખુશી મુખ્યત્વે ત્રણ બાબતો પર આધાર રાખે છે. પહેલું, આપણે શું છીએ, એટલે કે આપણું વ્યક્તિત્વ, આપણું ચારિત્ર્ય, આપણી બુદ્ધિ, આપણું સ્વાસ્થ્ય.
બીજું?
બીજું, આપણી પાસે શું છે, એટલે કે આપણી સંપત્તિ, ભૌતિક વસ્તુઓ. અને ત્રીજું, આપણે શું રજૂ કરીએ છીએ, એટલે કે આપણી પ્રતિષ્ઠા, સમાજમાં આપણી છવી, બીજા આપણા વિશે શું વિચારે છે.
અને એમના મતે આ ત્રણમાંથી સૌથી મહત્વનું શું છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ?
નિશંકપણે પહેલું, આપણે શું છીએ, આપણી આંતરિક સંપત્તિ, એ જ સાચા અને સ્થાયી સુખનો આધાર બની શકે છે. શા માટે?
કેમ?
કારણ કે સમૃદ્ધ મન, ઉમદા ચારિત્ર્ય, સારું સ્વાસ્થ્ય આ મોટે ભાગે આપણા પોતાના હાથમાં છે અને લાંબો સમય ટકે છે. જ્યારે સંપત્તિ અને પ્રતિષ્ઠા એ તો બહારની વસ્તુઓ છે, ચંચળ છે, આજે છે ને કાલે નથી. એના પર આધાર રાખવાથી અંતે દુઃખ અને નિરાશા જ મળે છે.
આ તો આજકાલ બહુ જોવા મળે છે. લોકો પોતાની પાસે શું છે અથવા બીજા એમના વિશે શું વિચારે છે, શું રજૂ કરે છે, એના પર જ બધો આધાર રાખી દે છે.
બરાબર. ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં શોપનહાઉર કદાચ કહેત કે આ તો દુઃખને સામેથી આમંત્રણ આપવા જેવું છે.
બીજી કોઈ એવી વ્યવહારુ ટિપ્સ છે એમના તરફથી?
હા, ઘણી છે. જેમ કે બૌદ્ધિક એકાંતનું મૂલ્ય સમજવું, ભીડ અને બીજાઓના મંતવ્યોના ઘોંઘાટથી દૂર પોતાના વિચારો સાથે, સારા પુસ્તકો સાથે સમય વિતાવવો, અપેક્ષાઓ ઓછી રાખવી, જીવન પાસેથી પણ અને લોકો પાસેથી પણ, અને માણસના સ્વભાવની જે મર્યાદાઓ છે, જે નબળાઈઓ છે, એને સ્વીકારી લેવી, જેથી વારે વારે આપણને આઘાત ન લાગે, નિરાશા ન થાય. આ બધું જીવનની જે અનિવાર્ય પીડા છે એને થોડી ઓછી કરવામાં, એની ધાર કાઢવામાં મદદ કરી શકે છે.
આખી ચર્ચા પરથી જોઈએ તો શોપનહોર્નના જે મુખ્ય સંદેશાઓ છે એ કયા ગણી શકાય? પહેલું તો મને લાગે છે કે એ જે કહે છે કે જીવનને તર્ક નહીં પણ અતાર્કિક ઈચ્છાશક્તિ ચલાવે છે.
હા, આ સમજ કદાચ આપણને આપણા પોતાના અને બીજાઓના વર્તનને થોડી વધુ સહાનુભૂતિથી, ઓછા જજમેન્ટ સાથે જોવામાં મદદ કરે. આપણે કેમ અમુક વસ્તુઓ પાછળ પાગલ થઈએ છીએ, કેમ ગુસ્સે થઈએ છીએ એ સમજાય.
બીજું, પીડા અનિવાર્ય છે પણ સુખ ક્ષણિક છે. આ સ્વીકારી લેવું કદાચ અઘરું છે, પણ
એનાથી ફાયદો એ થાય કે સુખ પાછળની જે આંધળી દોડ છે એ કદાચ ઓછી થાય અને જે ક્ષણિક સુખ મળે એને વધુ માણી શકીએ. અપેક્ષાઓનું સંચાલન થાય. આજના હંમેશા પોઝિટિવ રહો, ખુશ રહો ના દબાણ સામે આ એક મોટી રાહત છે.
ત્રીજું, પેલી કરુણાવાળી વાત. કરુણા એ માત્ર ભાવના નથી પણ ઊંડી તાત્વિક સમજ છે.
બરાબર. બીજાના દુઃખમાં પોતાની જાતને જોવી, એ સમજવું કે આપણે મૂળભૂત રીતે જોડાયેલા છીએ, આ નૈતિકતાનો સાચો આધાર છે. ગુજરાત હોય કે ભારત, જ્યાં ઘણીવાર આપણે આપણા અને બીજામાં વહેંચાઈ જઈએ છીએ, ત્યાં વિચાર સંબંધોમાં ઊંડાણ લાવી શકે છે.
ચોથું, કળા અને સૌંદર્ય ક્ષણિક પણ મૂલ્યવાન આશ્રય છે.
હા, જ્યારે દુનિયા બહુ ભારે લાગે ત્યારે સંગીત, કવિતા, પ્રકૃતિ એ આપણને પેલી ઈચ્છાની સતત ચાલતી ચક્કીમાંથી થોડી વાર માટે બહાર કાઢી શકે છે. માનસિક શાંતિ માટે આ નાની વાત નથી.
અને પાંચમું, જે હમણાં જ વાત થઈ, તમે શું છો એ વધુ મહત્વનું છે તમારી પાસે શું છે કે તમે શું દેખાવ છો તેના કરતા.
બિલકુલ. આંતરિક ગુણો કેળવવા, ચારિત્ર ઘડવું, જ્ઞાન મેળવવું, એના પર ધ્યાન આપવું એ જ સાચા સંતોષનો માર્ગ છે. ભૌતિકવાદ અને દેખાદેખીના આ યુગમાં આ વાત વારંવાર યાદ કરવા જેવી છે.
શોપનહોર્નના કેટલાક વિચારો એવા છે જે એકદમ તીક્ષ્ણ સૂત્રોમાં, ક્વોટ્સમાં યાદ રહી જાય. ચાલો એવા થોડા જોઈએ. પહેલું અને સૌથી પ્રખ્યાત, જગત એ મારું પ્રતિનિધિત્વ છે.
હા, આ સતત યાદ અપાવે છે કે આપણી વાસ્તવિકતા કેટલી વ્યક્તિલક્ષી છે. આપણે દુનિયાને જેવી જોઈએ છીએ તે મોટાભાગે આપણા મનની બનાવટ છે, એટલે બીજાનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી બને છે.
બીજું, જીવન પીડા અને કંટાળા વચ્ચે લોલકની જેમ ઝોલા ખાય છે. આ તો સીધું ચોંટી જાય એવું છે.
હા, જીવનના આ અનંત ચક્રનું કડવું પણ કદાચ વાસ્તવિક ચિત્રણ. ઈચ્છાની અતૃપ્તિ એટલે પીડા અને તૃપ્તિ પછીનો ખાલીપો એટલે કંટાળો. આમાંથી છુટકારો બહુ મુશ્કેલ છે.
ત્રીજું, કરુણા એ જ સાચી નૈતિકતાનો આધાર છે.
નિયમો કે સમાજના ડરથી નહીં પણ બીજાની પીડાને પોતાની સમજવી, એમાંથી જે વર્તન આવે એ જ ખરા અર્થમાં નૈતિક છે. આ સમજણમાંથી જ સાચો ન્યાય અને દયા જન્મે છે એમ શોપનહોર માને છે.
અને પેલું વાક્ય, માણસ જે ઈચ્છે તે કરી શકે છે પણ તે જે ઈચ્છે છે તે ઈચ્છશે કે કેમ તે નક્કી કરી શકતો નથી, આ થોડું ગૂંચવણભર્યું નથી?
થોડું છે પણ ઊંડું છે. એ આપણી સ્વતંત્ર ઈચ્છા પર મોટો પ્રશ્નાર્થ મૂકે છે. આપણે કદાચ એવું માનીએ કે આપણે આપણા નિર્ણયો લેવા સ્વતંત્ર છીએ, પણ આપણને અમુક જ વસ્તુઓ શા માટે ગમે છે? આપણી ઈચ્છાઓ ક્યાંથી આવે છે? શોપનહોર કહે છે કે એ આપણા મૂળભૂત ચારિત્ર્ય અને સંજોગો દ્વારા નક્કી થાય છે. એ આપણા સભાન નિયંત્રણમાં નથી, એટલે આપણે જે ઈચ્છીએ છીએ એ પણ આપણે ખરેખર પસંદ નથી કરતા.
વિચારવા જેવી વાત છે. આ બધા વિચારો ઊંડા છે પણ ચાલો થોડી વ્યવહારુ વાત કરીએ. રોજિંદા જીવનમાં આમાંથી શું લઈ શકાય, કોઈ નક્કર પગલાં વિચારી શકીએ?
ચોક્કસ. પહેલું તો ઈચ્છાનું અવલોકન. આપણને દિવસ દરમિયાન કેટલી બધી ઈચ્છાઓ થાય છે, ક્યાંથી આવે છે, કેટલી પ્રબળ છે, એને સંતોષવાથી ખરેખર શું લાંબો સમય ટકે એવું સુખ મળશે, આના વિશે થોડું સભાન બનવું.
એટલે બધી ઈચ્છાઓ પાછળ ભાગવાને બદલે થોડું અટકવું અને વિચારવું.
હા, બસ એટલું જ. કદાચ બધી ઈચ્છાઓ પૂરી કરવી જરૂરી પણ નથી અને શક્ય પણ નથી. આ એક પ્રકારની માઇન્ડફુલનેસ જ છે જે આજે બહુ પ્રચલિત છે.
અને પેલી કરુણાની વાત, એને વ્યવહારમાં કઈ રીતે મૂકવી?
જ્યારે કોઈ સાથે મતભેદ થાય કે કોઈ પર ગુસ્સો આવે ત્યારે એક ક્ષણ માટે અટકીને વિચારવાનો પ્રયાસ કરવો કે આ સામેની વ્યક્તિ પણ પોતાની ઈચ્છાઓ, પોતાના ડર, પોતાની પીડાઓ સાથે જીવી રહી છે. કદાચ એમના વર્તન પાછળનું કારણ આપણા જેવું જ કંઈક હોય.
આનાથી શું ફાયદો થાય?
કદાચ આપણો ગુસ્સો ઓછો થાય, આપણી જજમેન્ટ કરવાની વૃત્તિ ઘટે અને સંબંધોમાં સમજણ વધે. બીજાને ખોટા સાબિત કરવાને બદલે એમને સમજવાનો પ્રયાસ થાય.
આંતરિક જીવનનું મૂલ્ય સમજવું એ પણ એક મુદ્દો હતો.
હા, બહારની સફળતા, લોકો શું કહેશે, કેટલી લાઇક્સ મળી, એના પર આપણી ખુશીનો આધાર રાખવાને બદલે પોતાના જ્ઞાન, પોતાની આવડતો, સારા પુસ્તકો વાંચવા, કળા માણવી, સારા સંબંધો કેળવવા અને પોતાની આંતરિક શાંતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું.
ઓનલાઇન દુનિયાના દેખાડાથી થોડું અંતર રાખવું એમ.
બિલકુલ. અને છેલ્લે જીવનની મુશ્કેલીઓનો સ્વીકાર.
એ કઈ રીતે મદદ કરે?
જો જીવનમાં ઉતાર ચડાવ, પીડા, નિષ્ફળતા, નુકસાન આ બધું આવવાનું જ છે. શોપનહોર કહે છે એમ, આ જીવનનો ભાગ છે. આ વાતને સ્વીકારી લેવાથી આપણી સહનશક્તિ વધે છે. આપણે મુશ્કેલીઓ આવે ત્યારે ભાંગી પડવાને બદલે તેનો સામનો કરવા માટે માનસિક રીતે વધુ તૈયાર રહીએ છીએ. આને જ સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ કહેવાય. શોપનહોરની વાતો કદાચ થોડી કડવી લાગે, પણ તે આપણને જીવનની વાસ્તવિકતા માટે વધુ સજ્જ કરે છે.
આજની આપણી આ ચર્ચામાંથી મારા માટે જે સૌથી મોટી વાત ઉભરી આવીને તે એ છે કે શોપનહાવર ભલે નિરાશાવાદી ગણાય અને જીવન પીડાદાયક છે એમ કે, પણ એમની ફિલોસોફીમાં કળા અને કરુણા જેવી બાબતોને જે મહત્વનું સ્થાન મળ્યું છે ને, તે ખરેખર નોંધપાત્ર છે. જાણે કહેવા માંગતા હોય કે ભલે પીડા સત્ય છે, પણ એમાંથી ક્ષણિક મુક્તિ અને બીજા સાથે જોડાવાના રસ્તા પણ છે. સૌંદર્ય અને સહાનુભૂતિ માટે જગ્યા છે, એ વાત મને ગમી.
અને મને જે વાત સ્પર્શી ગઈ તે એ છે કે શોપનહાવર આપણને આત્મછિદ્રપિંડીથી બચાવે છે. આપણે કેટલી સહેલાઈથી માની લઈએ છીએ કે જો મારી પાસે વધુ પૈસા હશે, મોટી ગાડી હશે, વધુ લોકો મને ઓળખતા હશે, તો હું સુખી થઈ જઈશ. શોપનહાવર આપણને અરીસો બતાવીને કહે છે કે ભાઈ, સુખનો ખરો સ્ત્રોત બહાર નથી, એ તારી અંદર છે. તારું ચારિત્ર્ય, તારી સમજ, તારી ઈચ્છાઓ પરનો તારો કાબુ. પેલું એમનું સૂત્ર યાદ છે ને, તમે શું છો એ તમારી પાસે શું છે કે તમે શું રજૂ કરો છો એના કરતાં હંમેશા વધુ મહત્વનું છે. આજના યુગમાં આ યાદ રાખવું બહુ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.